તારીખ 3/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 28.
મોક્ષ માર્ગ પ્રકાશક બીજો અધિકાર, પાનું 43. સંસાર અવસ્થા નિરૂપણ છે. એ સંસાર અવસ્થામાં જીવને ચારિત્ર મોહના પરિણામ રૂપ ચાર પ્રકારના કષાયનો ઉદય થાય છે. એમાં ક્રોધનો ઉદય થતાં ક્રોધ કેવી રીતે કરે છે, માનનો ઉદય થતાં માન કેવી રીતે કરે છે, એ બે વાત ચાલી. 43મું પાનું છે. હવે માયા કષાય ની વાત કરે છે. માયા કષાય નો ઉદય થતા કોઈ પદાર્થ ને ઈષ્ટ માની તેને અર્થે નાના પ્રકારના રૂપ છળ પ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઈચ્છે છે. શું કહે છે? રાગ ની પ્રકૃતિ છે ને, એટલે ઈષ્ટ પણ લીધું છે. દ્વેષની પ્રકૃતિમાં અનિષ્ટ પણ એમણે લીધું છે. ક્રોધની પહેલી લીટીમાં અનિષ્ટ પણ લીધું છે અને માનની પહેલી લીટીમાં પણ અનિષ્ટ પણ લીધું છે. કેમ કે એ બંને દ્વેષની પ્રકૃતિ છે. હવે રાગની પ્રકૃતિ છે એટલે ઈષ્ટ પણ લીધું કે માયા કષાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઈષ્ટ માની, કોઈ પદાર્થ ઈષ્ટ નથી પણ પોતે એ વખતે કલ્પે છે કે અત્યારે આ મને સારું લાગે છે, એટલે એમાં ઈષ્ટપણું કલ્પીને તેને અર્થે, એટલે એ પદાર્થની ઈષ્ટતાને અર્થે અનેક પ્રકાર રૂપ છળ પ્રપંચ કરે છે. એને પ્રાપ્તિ માટે, એની સિદ્ધિ કરવા માટે એ છળ પ્રપંચનો પણ આશરો લે છે. જે પોતે કરવા માગે છે, જે કાર્ય, એ કાર્ય સંપન્ન કરવા માટે જીવ છળ પ્રપંચનો પણ આશ્રય કરે છે. રત્ન સુવર્ણાદિ અચેતન પદાર્થોની અથવા સ્ત્રી દાસી દાસ આદિ સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે છે. રત્ન સુવર્ણ આદિમાં પૈસા આબરૂ બધું લઈ લેવું, એ બધા અચેતન પદાર્થો છે. મકાન, જમીન, અને સ્ત્રી દાસી દાસાદી અથવા કુટુંબ પરિવારના સભ્યો, શું એની અનુકૂળતા અર્થે અનેક પ્રકારે જીવ છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થાઓ કરે. બીજાને ખ્યાલ ન આવે એવી પોતાની મનના પરિણામની બીજાને ખ્યાલ ન આવે એવી અવસ્થાઓ કરે છે. સામાન્ય ખબર પડી જાય નહીં અને એ રીતે કાર્ય સિદ્ધ થાય. અથવા બીજા ચેતન અચેતન પદાર્થોની અવસ્થાઓ પલટાવે, અસતી કરે અથવા ફેરફાર કરે. બારમાં શું નથી કહેતા માણસ, પગેથી કમાડ વાસે છે, ગુજરાતીમાં કહેવત છે, પગેથી કમાડ વાસે. કમાડ એટલે બારણો. આથળતી વાત વાસે તો બધા જોવે કે ભાઈ આને બારણું વાસ્યું. પગથી વાસે બી આ ચાલતા તો કોઈને ખબર પડે નહીં. હે, બંધ કરે વાસે એટલે બંધ કરી દે. આથળતી બંધ કરે તો ખબર પડે, પગે થી બંધ કરે તો ખબર ન પડે. એ છળ કપટ માટે કહેવત થઈ ગઈ છે. ભાઈ આ તો ભાઈ પગે થી કમાડ બંધ કરશે. હું એટલે કે બીજાને પોતે શું કરે છે બીજાને ખબર પડવા નહીં દે. એવી રીતે બાહ્ય પદાર્થોમાં પણ ફેરફાર, અવસ્થાઓ પલટાવે ઇત્યાદિ વગેરે છળ વડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે છે. જો અહીંયા અભિપ્રાય સિદ્ધ થવાય પ્રશ્ન, એ છળ વડે પોતે જેવું અભિપ્રાય ઘડ્યો છે કે આ આમ થવું જોઈએ, આ મારો મત આવો છે, એમ થવા માટે એ છળ કરે છે. એ પ્રમાણે માયા વડે ઈષ્ટ સિદ્ધિ અર્થે નાના પ્રકારના છોડતો કરે છતાં ઈષ્ટ સિદ્ધિ થવી તે ભવિતવ્યાધીન છે. શું એવું? ઈષ્ટ સિદ્ધિ થવી તે ભવિતવ્યાધીન છે. એના માટે ખોટા પરિણામ કરે, ખોટા વચન બોલે, જૂઠું બોલે, બોલીને પોતાનું કાર્ય સિદ્ધ કરવા ચાહે, પણ જૂઠું બોલે માટે કાર્ય સિદ્ધ થાય જ એવું કઈ નથી. મુમુક્ષુ હતા. અમારો વેપાર એવો છે ને કે જો સીધો ભાવ કહીએ ને તો લઈએ જ નહીં. અમારા બધા ગ્રાહક એવા આવે કે ભાવ ઓછો કરાવે તે, એટલે પહેલા અમારે ખોટો ભાવ કહેવો પડે. ખબર હોય કે આપણે આ ભાવે થી ઓછા ભાવે વેચવા તૈયાર છીએ, પણ પહેલા અમે ખોટો ભાવ કહીએ કે, અને એ વગર ગ્રાહક સધરે નહીં, પતે નહીં, તો પછી શું કરવું? આમ સરળતાથી વાત પૂછતા હતા કે પછી આવું ખોટું તો કરવું પડે છે વેપારમાં, તો કેમ કરવું? એવી છે કે તમારી છાપ પડી જાય. કાપડ બજારમાં 200 દુકાન હોય તમારી, એમાં તમારી છાપ પડી જાય કે આ દુકાને જે ભાવ કહેશે એથી ઓછું વધતું નહીં કરે, અને ભાવ એવો કહેશે કે વ્યાજબી જ ભાવ કહેશે, ખોટો ભાવ નહીં કહે. અને તમે એમ કહો મારા પડતર ઉપર હું 2% કે 4% કે 6% મારું ધોરણ છે એ ચડાવીને એક જ ભાવ રાખું છું. શું બધા ગ્રાહકને મારી નમ્ર વિનંતી છે કે કોઈએ ભાવની અંદર કાંઈ ફેરફાર કરાવવાનો પ્રયત્ન કરવો નહીં. કદાચ શરૂઆતમાં તમને તકલીફ પડશે, પણ તમારી આબરૂ પાકી થઈ ગઈ જવાથી પછી એનાથી જે ફાયદો થશે એવો ફાયદો કોઈને નહીં થાય. આત્મચિંતન લેવા આવશે, અહીંયા છેતરાવાનું નથી. અહીંયા ચોખ્ખી વાત છે. એટલે આપણી એક કલ્પના હોય છે કે જૂઠું બોલીએ તો કામ થાય, એ કલ્પના હોય છે જીવને કે માયા પ્રપંચ છળ કરીએ, જૂઠું બોલીએ, આડુંવળું સમજાવીને ગ્રાહકને, એમાં હોશિયારી માને પાછા કે આડુંવળું અમને એવું સમજાવતા આવડે કે ગમે એવા ગ્રાહકને આપણે માલ વેચી દઈએ. એ વાત ભવિતવ્યને આધીન છે. વર્તમાન જીવના છળ કપટના પ્રપંચના પરિણામને આધીન એ વાત નથી. એ માયાનો પ્રકાર કયો? હવે લોભની વાત કરે છે. ભાવ કરે ત્યારે તો કહ્યું તમે, ભાવ કરે ત્યારે દુઃખ લાગે છે એમ તો કહ્યું તમે. હા, એને નથી લાગતું, એટલું એટલું જ્ઞાન મુંડાઈ ગયું છે. દુઃખ હોવા છતાં દુઃખ નથી લાગતું એટલું જ્ઞાન મુંડાઈ ગયું છે. શું એટલી બેશુદ્ધિ થઈ ગઈ છે? શું સુદશાન ઘટી ગઈ છે? એટલે કે જીવ કશાયના પરિણામ કરે ત્યારે એને આકુળતા થયા વિના રે નહીં, ભલે ક્રોધ કરે, માન કરે, માયા કરે કે લોભ કરે. અને મિથ્યાત્વ જે કઈ પાંચેમાંથી કોઈ કશાય કરે એમાં એને દુઃખ થયા વિના રહેતું નથી. પણ જીવનું પોતાનું જ્ઞાન બિડાઈ ગયું હોવાથી, મૂંઢાઈ ગયું હોવાથી એને પોતાને દુઃખનો અનુભવ નથી લાગતો. માટે દુઃખ નથી એમ એમ છે નહીં, એને લાગે ન લાગે એની સાથે સંબંધ નથી. સ્વભાવ સુખરૂપ છે, અને વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા આકુળતા થઈ પાછી, એ આકુળતા દુઃખરૂપ છે, પણ એને આકુળતાથી ટેવાઈ ગયો છે એટલે દુઃખ લાગતું નથી. ગટર પાસે રહીએ, વાંદરાની ગટર પાસે રે કે વરલીની ગટર પાસે રે, એટલે ટેવાઈ જાય દુર્ગંધથી, તો દુર્ગંધ ના લાગે માટે દુર્ગંધ ત્યાં નથી એમ નથી કઈ. પણ જે ટેવાઈ જાય છે તો એને નથી ખ્યાલ આવતો. અનંત દુઃખ છે મિથ્યાત્વમાં, તો અનંત દુઃખ છે, છતાં પણ ટેવાઈ ગયો છે. અને અનંત દુઃખ સહન કરે છતાં એને કઈ ને કઈ ન લાગે, એમાંથી સવળો વિચાર કરવો હોય તો એ કરી શકાય એવું છે. એનું સામર્થ્ય કેટલું? અનંત કાળ સુધી અનંત દુઃખ ને સહન કરે છતાં એને કઈ ન થાય તો એનું સામર્થ્ય કેટલું? ત્યાંથી પણ એ સામર્થ્યને ગ્રહણ કરી શકે છે. શક્તિને, જીવમાં શક્તિ કેટલી, આત્મામાં શક્તિ કેટલી, લોકો એમ કે બહુ ડાયો માણસ છે, પાંચમા પૂછાય એવો છે, બહુ બુદ્ધિશાળી છે, વિચક્ષણ છે, ગમે તેવા કાર્યો પાર પાડી દે છે, અને લોકો અનુસરે છે, એની સલાહ માને છે, બુદ્ધિવાળો છે. ત્યારે જ્ઞાની એમ કે છે કે રખડવામાં એની બુદ્ધિ ઘણી કામ કરે છે, એનું પરિભ્રમણ પરિભ્રમણ કરવામાં એ બુદ્ધિનો દુરુપયોગ કરી રહ્યો છે, એ સિવાય બીજું કાંઈ એમાં નથી. ગુરુદેવ કહેતા રખડવામાં બુદ્ધિ કામ લાગશે, એને એને સુખી સુખી થવામાં કે સંસારથી છૂટવામાં એ બુદ્ધિ કામમાં આવતી નથી. એટલે એને કુબુદ્ધિ કહેવામાં આવી છે. એને શું કહી છે? બુદ્ધિ ખરી, પણ એને કુબુદ્ધિ કહી છે. બનારસીદાસે તો એના ઉપર પદ લખ્યા છે, સુબુદ્ધિ અને કુબુદ્ધિ ઉપર કવિત લખેલા છે નાટક સમયસારમાં. વિશેષ કેટલાક વિષયો એમણે ચાલતા વિષયથી વિશેષ નિરૂપણ કરેલા છે. હા, ત્યારે એને રસ પડે, જો મારી હોશિયારીને બીજા પણ અનુસરે છે, વધારે રખડવા માટે એનો રસ તીવ્ર થઈ જાય. એ બધા સંસારના દાપણામાં કામ આવતા નથી. એનાથી હીન બુદ્ધિ વાળા અને હીન યોગ્યતા વાળા, હીન બુદ્ધિ અને હીન યોગ્યતા પણ લઈ લેવી. હવે લોભ ની વાત કરે છે. આકુલતા થાય છે એને લાગતી નથી, નથી થતી એમ નહી, થાય છે તો ખરી, પણ એને મતિ મુંડાઈ ગયો હોવાથી લાગતી નથી, ટેવાઈ ગયો છે, નથી થતી એ વાત નથી, થાય છે તો ખરી, એને ખબર પડતી નથી કે શું થાય છે, એમ છે. ગધેડાને સાકર કડવી લાગે છે, શું કરવું હવે કહો? હે, ગધેડા ને સાકર કડવી લાગે છે, આ કે સાકર કડવી છે કે નહીં, મીઠી છે, એવું છે. લોભ શું ચૂકાઈ જાય છે? ચૂકાઈ જાય છે, પોતાનું સ્વરૂપ ચૂકાઈ જાય છે, પોતાનું જ્ઞાન ચૂકાઈ જાય છે. હું જ્ઞાન સ્વરૂપી છું, એ જ્ઞાનને ચૂકે છે. કષાય રસમાં અને એની મીઠાશમાં એટલો બધો ધસીને જાય છે કે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને અને જ્ઞાનને ચૂકી જાય છે. લોભ, લોભ કશાયનો ઉદય થતા અન્ય પદાર્થોને ઈષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. લોભથી એમાં પણ ઈષ્ટ પણ લીધું, અન્ય કોઈને કોઈ અન્ય પદાર્થને ઈષ્ટ માની તેને મેળવવા ઈચ્છે છે. વસ્ત્ર, આભરણ, ધન, ધાન્ય, એ રત્ન, સુવર્ણ આદિ લઈ લેવા, એમાં સાદી અચેતન પદાર્થો તથા સ્ત્રી પુત્રાદિ સચેતન પદાર્થો, ત્યાં ઓલા સ્ત્રી દાસી દાસ વગેરે લીધા હતા, પુત્રાદિ એ સચેતન પદાર્થો, એ બંને લઈ શકાય. શું પદ્ધતિ સર લખે છે ને? એટલે ઈષ્ટપણું, અચેતન પદાર્થો અને સચેતન પદાર્થો, જેને જે ઉદય બદલે છે, એટલા માટે નામ એટલા માટે બદલે છે કે કોઈને દીકરો ન થતો હોય, દીકરાનો લોભ હોય, મને દીકરો મળે તો સારું, મને દીકરો મળે તો સારું, મને દીકરો મળે તો સારું. શું? તો કોઈને પૈસા ન હોય, ગરીબ આવે તો મને પૈસા મળે તો સારું, મને પૈસા મળે તો સારું. એને આબરૂ ન હોય તો એને મારી આબરૂ વધે તો સારું, મારે મને માન મળે તો સારું, એમ એ લોભ છે બધો. શું એમ કોઈને કોઈ પદાર્થોને પોતે ઇષ્ટપણું માનીને એની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે, અથવા તો અવસ્થા ફેરવીને પરિણામ આવવા પણ ઈચ્છે છે, એની ચલીએ છે. વળી પોતાનું અથવા અન્ય સચેતન અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઈષ્ટરૂપ માને, એમ પોતાની અથવા બીજાની કોઈ પ્રકારની અવસ્થા ઈષ્ટ માનીને. બુબળું શરીર હોય, મારું શરીર હૃષ્ટપુષ્ટ થાય તો સારું, બહુ જાડું શરીર હોય ચરબી વાળું તો થોડું દુબળું થાય તો સારું. પોતાની અવસ્થા બીજાની અવસ્થા એના પરિણમનમાં અમુક કલ્પના કરે કે આ ઠીક છે એમ, ઇષ્ટપણું એટલે આ ઠીક છે એમ, તેને તે પ્રકારના પરિણમન રૂપ પરિણમ આવવા ઈચ્છે છે એ કોઈને કોઈ પદાર્થને પોતાને ને બીજાને પરિણમ આવવા ઈચ્છે છે, પ્રાપ્તિ કરવા ઈચ્છે છે અથવા પરિણમ આવવા ઈચ્છે છે, એ ઈષ્ટ ગ્રહણ છે. શું એ પ્રમાણે લોભથી ઈષ્ટ પ્રાપ્તિની ઈચ્છા તો ઘણી કરે, એ પ્રમાણે આખા જગતના પદાર્થો મેળવવાની ઈચ્છા કરે. ઈષ્ટ પ્રાપ્તિ એટલે અનેક પ્રકારના પદાર્થો મેળવવાની ઈચ્છા કરે, પરંતુ ઈષ્ટ પ્રાપ્તિ થવી તે ભવિતવ્યાધીન છે. એ બધામાં છેલ્લું પદે લઈએ છે કે એના કશાયથી કામ થાય એવું કઈ નથી, કશાય કરે માટે કાર્ય સિદ્ધિ થાય એવું કઈ નથી, એ તો થવાનું હોય તો થાય ને ન થવાનું હોય તો ન થાય. ખોટું બોલે માટે ગ્રાહક માલ લઈ જાય એમ નથી, સાચું બોલે તો માલ વેચાવાનો હોય તો વેચાય ને, સાચું બોલે તો ન વેચાવાનો હોય તો ન વેચાય, ખોટું બોલે તો વેચાવાનો હોય તો વેચાય ને ન વેચાવાનો હોય તો ન વેચાય, એ તો જે થવાનું હોય એમ જ થાય. એમાં શું છે કે ત્યાં એ પદ્ધતિ લીધી છે કે અનંતાનું મંદિર પહેલા જાય, પછી પ્રત્યાખ્યાન વર્ણી જાય, એટલે એવી રીતે એનો ફેર પડે છે. હવે શું છે કે કશાય તો તીવ્ર મંદ ઠેર સુધી થાય છે, એ આગળ કહે છે. કશાય તો ચારે ચાર ચોકડી હોય ત્યાં સુધી તીવ્ર મંદ થાય છે. અનંતાનું મંદિરનો તીવ્ર મંદનો ભેદ જુદો, પ્રત્યાખ્યાન વર્ણીનો તીવ્ર મંદનો ભેદ જુદો, પ્રત્યાખ્યાન વર્ણીનો તીવ્ર મંદનો ભેદ જુદો, અને સુંજલનનો તીવ્ર મંદનો ભેદ જુદો. એટલે તીવ્ર મંદ કશાય, કશાયનો આવી રીતે પ્રત્યાખ્યાન નથી લેવાતું, પણ એ તીવ્ર મંદ થાય છે અને એમાં એનો ક્રમ અનંતાનું મંદિર અપ્રત્યાખ્યાન વર્ણિ પ્રત્યાખ્યાન વર્ણિ સંજલિ એવી રીતે જવાનો છે. એમાં વ્રતાદિથી એ જવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે સ્વકષાય દશા દસમા ગુણ સ્થાન સુધી લીધી છે ઉદયમાન. શું કરે છે કે જે વ્રતાદિ છે એ તો પ્રત્યાખ્યાન વર્ણી ના સૂક્ષ્મમાં વ્રતાદિ નું ગ્રહણ કરવું થાય છે દેશ સંયમમાં, પછી પ્રત્યાખ્યાન વર્ણિના સૂક્ષ્મમાં સર્વ સંયમનું ગ્રહણ કરવું થાય છે. હવે એ વખતે જે વ્રતાદિ ગ્રહણ કરે છે ત્યારે એટલો કશાય ગયો એમ ગણવામાં આવે છે, તો એમ ગણીને પેલા મિથ્યા તો હોય તો એવી રીતે વ્રત ગ્રહણ કરવામાં આવે છે, તો એ કાંઈ યથાર્થ પદ્ધતિ નથી. ત્યાં એને ચારે કશાય હોય છે પણ વર્તમાનમાં મંદ ઉદય હોય, પણ છે ખરો અનંતાનો મંદિર કઈ ગયો નથી. એટલે જે ક્રમ છે એ ક્રમ છોડે તો કાર્ય સિદ્ધિ થાય એમ બનતો નથી. ના કરશે તો વિસ્તારે તો પોતે તો કર્ણાનો યુગ ના એકદમ ખા છે ને, બહુ પદ્ધતિ સર વાત કરે છે બધી. ના ક્યાંય છે નહીં, કષાયનું તો હજી તો થોડું ઘણું છે, ક્રોધમાન માયા લોક તો પ્રસિદ્ધ છે, પણ મિથ્યાત સમ્યક નું ક્યાંય પ્રકરણ નથી. શ્રદ્ધાના મિથ્યાત સમ્યક નું ક્યાંય પ્રકરણ નથી. એ પ્રમાણે ક્રોધાદિના ઉદયથી આત્મા પરિણમે છે, આદિમાં ચારે લઈ લેવા. એ પ્રમાણે ક્રોધ માન માયા લોભ મોહના ઉદયથી આત્મા પરિણમે છે, ત્યાં એ કષાય ચાર પ્રકારના છે. એ કષાય જે ચાર છે એ ચાર પ્રકારના છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન આવરણી, પ્રત્યાખ્યાન આવરણી અને સંજલન, એ ચાર એના ભેદ છે. એ ક્યાંય નથી. આ ચાર ભેદ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. કષાય ક્રોધમાન માયાની વાત આવે, પણ એના આ ચાર ભેદ છે. અને એમાં કયા ગુણ સ્થાને કયો સદભાવનો કયો અભાવ હોય, કયો ક્ષોભક્ષમ હોય, એની ત્યાં ક્યાંય વ્યવસ્થા નથી. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે શ્રીજીને બંધમોક્ષની વ્યવસ્થા જેવી કહી છે તેવી અન્ય દર્શનમાં બીજે ક્યાંય જોવામાં આવતી નથી. બંધમોક્ષની વ્યવસ્થા એવી બહુ સુંદર, બહુ પદ્ધતિસર, બહુ વ્યવસ્થિત, એકદમ સિસ્ટમેટિક છે. આમ માને છે કે અમારા ભગવાન છે એ ત્રિકાળ વેતા છે, એને બધી ખબર હોય એવું માને છે હિન્દુમાં. અથવા ઈશ્વર તો બધું જાણતા હોય, એને બધી ખબર હોય એમ માને. ત્રિકાળ વેતા કહે છે એ લોકો. સર્વજ્ઞ શબ્દ ઓછો વાપરે છે, ત્રિકાળ વેતા વાપરે છે. ને એટલા બધા જૈન દર્શનથી એ જાણ્યા છે કે એક ધાર્મિક વિદ્વાન જેવા ડોક્ટર હતા કે તમે જૈન ધર્મમાં ગયા તો જૈન ધર્મમાં ભગવાન ત્રિકાળ વેતા હોય છે તમારે, કે કોઈ કોઈ ભગવાન તમારા ત્રિકાળ વેતા હોય, કે હું 24 તીર્થંકરમાંથી બીજું 24 સર્વજ્ઞ હોય નહીં, એવા અનંતા સર્વજ્ઞ થાય છે ત્યાં તો. જૈન ધર્મમાં તો અનંતા સર્વજ્ઞ થાય છે, પણ એટલા અજાણ્યા છે કે એક પણ ત્યાં ત્રિકાળ વેતા વ્યક્તિ થાય કે કેમ એની ખબર નથી લોકોને. એમ માને છે કે આપણામાં તો ત્રિકાળ વેતા હોય છે, ત્યાં તો ત્રિકાળ વેતા ન હોય તો આ બધા કેવી રીતે આ બધું લઈએ, આમને ઉપાડતા હશે, આ બધી મોટાઈ કરતા હશે, ધર્મની હું મહત્તા કરતા હશે. આવું છે ત્યાં તો બહુ અજાણ્યા છે. જૈન ધર્મનો તત્વનો જે પ્રચાર છે એ બહુ અલ્પ માત્રામાં છે. બીજા દર્શનોની અપેક્ષાએ જૈન ધર્મનો પ્રચારની ઘણી અલ્પ માત્રા છે. શું શું કે છે, જે કષાયના ઉદયથી આ ચારેની વ્યાખ્યા કરે છે, જે કષાયના ઉદયથી આત્માને સમ્યક્ત્વ અને સ્વરૂપ આચરણ ચારિત્ર ન થઈ શકે તે અનંતાનુબંધી કષાય છે. નાસ્તિથી વાત કરી, જે અનંતાનુબંધી કષાયના પરિણામ હોવાથી આત્માને સમ્યક દર્શન ન થાય, જો આ શ્રદ્ધા સાથે સિદ્ધિ અસર થઈ, અને સ્વરૂપમાં આચરણ રૂપ સ્વરૂપની સ્થિરતા રૂપ શુદ્ધ ઉપયોગના પરિણામ ન થાય, અથવા શુદ્ધ પરિણતિ ન થાય, ચારિત્ર ગુણની શુદ્ધ પરિણતિ ન થાય, એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. અને આ સ્વરૂપ આચરણ ચારિત્ર છે એની જાતિ યથાખ્યાત ચારિત્રની જાતિ છે. કેમ કે યથાખ્યાત ચારિત્ર 12મા ગુણ સ્થાને પૂર્ણ વિતરાગ ચારિત્ર થાય, એ જ આયા જાતિને આયા સ્વરૂપ આચરણ ચારિત્રમાં 4થા ગુણ સ્થાને થાય છે. જાતિ એક છે. જેમ કેવળ જ્ઞાનની જાતિ અને સમ્યક જ્ઞાનની સ્વસંવેદનની જાતિ 4થા ગુણ સ્થાને એક છે, તેમ સ્વરૂપ આચરણ ચારિત્રની જાતિ અને વિતરાગ ચારિત્ર 12મા ગુણ સ્થાને જે સંપૂર્ણ હોય છે, યથાખ્યાત બંનેની જાતિ એક છે. અહીંથી અનુસંધાન છે. અનંતાનુબંધી અને મિથ્યાત્વ ટાળવા માટે આ વાત કરી. જે કષાયના ઉદયથી આત્માને સમ્યત્વ અને સ્વરૂપાચરણ ચારિત્ર ન થઈ શકે. હવે અસ્થિથી લ્યો તો જે કષાયના ઉદયથી આત્માને મિથ્યાત્વનું પરિણામ થાય અને આત્માને અનંત અનુબંધ કરે એવા ક્રોધમાન માયા લોભના પરિણામ થાય, અથવા 16 કષાય અને 9 નો કષાય એવા 25 પ્રકારના જે કષાય છે અનંત અનુબંધ થાય એવા ચીકણા થાય. કેવા થાય? તીવ્ર રસવાળા ચીકણા થાય, એને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. એ અનંતાનુબંધી કષાય અને મિથ્યા દર્શન અવિનાભાવી છે, અથવા અનંતાનુબંધી કષાય અને સમ્યક્ત્વનો અભાવ અવિનાભાવી છે, એમ લેવું. દ્રવિલિંગી મુનિ સમ્યક્ત્વનો અભાવ, મિથ્યાત્મનો સદભાવ અને સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ, દ્રવિલિંગી મુનિ અથવા કોઈ પણ શ્રાવક ગમે એટલા બાહ્ય વ્રતાદી પાળે, એ તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે પંચ મહાવ્રત સમિતિ ગુપ્તનો, પણ એથી કોઈ ઓછા વ્રત લીએ તો પણ જ્યાં સુધી અનંતાનુબંધી ન જાય ત્યાં સુધી સ્વરૂપના આચરણ રૂપ આત્માના શુદ્ધ ચારિત્રનો એક અંશ પણ પ્રગટ્યો નથી, એમ ગણવાનો. નિષ્ફળ જાય, અક્રમિક જાય એટલે નિષ્ફળ જાય. એને શક્તિ મિથ્યાત્મનો અભાવ કરવામાં શક્તિ વાપરવી જોઈએ, સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં શક્તિ વાપરવી જોઈએ, એના બદલે એને શક્તિ વાપરી બીજી જગ્યાએ. જલ્દી વ્રત લઈ લ્યો, દીક્ષા કરી લ્યો, ફલાણું કરી લ્યો, ફલાણું કરી લ્યો, એથી આત્માને કોઈ લાભ થતો નથી. વાત ચોખ્ખી કરીને સામે મૂકી છે. ગુરુદેવ આ બધા શાસ્ત્રો જાહેરમાં વાંચેલા છે, મોક્ષમાર્ગ પ્રકાશક આદિ શાસ્ત્રો જાહેરમાં બધાને પ્રવચન આપેલા છે આના ઉપર. આપણે તો પરમાગમ સારમાં એ બધા અધિકારમાંથી થોડા થોડા બોલ ખેંચેલા છે, પહેલા અધિકારના પ્રવચનમાંથી, બીજા અધિકારમાં, ત્રીજા અધિકારના પ્રવચનમાંથી, ચોથા અધિકારના પ્રવચનમાંથી ખાસ ખાસ વાતો સૂતીને મૂકેલી છે. કેવી શૈલી કરી છે ભિન્ન ભિન્ન જ્ઞાનીઓએ, કેવી શૈલી કરી છે કે મને કોઈ પૂછે, કૃપાળુદેવે એમ કીધું કે તમારે બે વાત સંમત કરવાની છે, સાતમી નારકીની તમતમ પ્રભા પૃથ્વીએ જવું છે કે મિથ્યા દર્શન જોઈએ છે. તો કે મારે મિથ્યા દર્શન નથી જોતું, સાતમી નારકીએ જવા તૈયાર છું. સાતમી નારકીની તમતમ પ્રભા મને સંમત છે પણ મિથ્યાત્મોની મને સંમત નથી, કેમ કે એ મિથ્યાથી અનંતવાર સાતમી નારકીએ જશે. આ તો એક વાર જશે, સમ્યક તો સહિત સાતમી નારકીનો દુઃખ નથી, ત્યાં સમ્યક દર્શન પ્રગટે છે ત્યાં સાતમી નારકીનો દુઃખ નથી, તો એ મને મંજૂર છે. સમ્યક તો સહિત મને સાતમી નારકી મંજૂર છે એમ કે છે. સાતમી નારકી મંજૂર છે એનો અર્થ શું છે? પાપ મંજૂર છે એમ નહીં, પાપનું ફળ મંજૂર છે એમ નહીં, સમ્યક દર્શન સહિતની એ સ્થિતિ મને મંજૂર છે. પણ મિથ્યાત્ની મને 31 સાગરની નવમી ગ્રેવકની સ્થિતિ મને મંજૂર નથી, એ મિથ્યાત સહિતની ન જોઈ એમ કે છે. કેમ કે એના ગર્ભમાં અનંતા નિગોદના ભાવ અને અનંતા સાતમી નારકીના ભાવ પડેલા છે, માટે એવી શૈલી કરી. બોલો. હા, એ તો ગુરુદેવ લગભગ કોગદી જ ખાલી જાય દરેક પ્રવચનમાં એ વાત લે, મુનિવ્રત ધારીને અનંત વાર ગયો એથી આત્માને લેશ સુખ મળ્યું નથી, લેશ મોક્ષ માર્ગ મળ્યો નથી ને લેશ સુખ મળ્યું નથી. વાત મૂકીને તુલના કરી છે એમણે, સમ્યક મિથ્યાત્ની તુલના કરી છે, બહુ મોટી જબરદસ્ત સમર્થપણે તુલના કરી છે એની. હું એ અનંતાનું મંદિર ની વાત છે. એ વિષય એટલો બધો વિસ્તાર વાળો છે કે ગુરુદેવે 45-45 વર્ષ સુધી આના ઉપર પ્રવચનો કર્યા છે. બીજું કે જે કશાય ના ઉદય થી આત્માને દેશ ચારિત્ર ન પ્રાપ્ત થાય. જે કશાય ના ઉદય થી આત્માને દેશ ચારિત્ર પ્રાપ્ત ન થાય, એના ક્ષોભસમ થી પ્રાપ્ત થાય છે, ક્ષોભસમ ભાવે હોય છે. તથા જેથી કિંચિત પણ ત્યાગ ન થઈ શકે તેને અપ્રત્યાખ્યાન આવરણ કશાય કહેવામાં આવે છે. અને જે ચોથા ગુણ સ્થાને હોય છે, અનંતાનું મંદિર જાય છે અને અપ્રત્યાખ્યાન આવરણી નો ઉદય હોવાથી તેને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ ઉપરના ગુણ સ્થાને એ નામ લીધું છે, બાકી એને સ્વરૂપ આચરણ ચારિત્ર નથી. આપણા જૈન વિદ્વાનોમાં, આપણા વિદ્વાનોમાં પણ આ ગડબડ છે થોડી, કે ચોથા ગુણસ્થાને ચારિત્ર ન કહો, અવિરત છે, અવિરત નામ પાડ્યું છે માટે ચારિત્ર ન કહો. એને આ પ્રશ્ન કરીએ છીએ કે તો અનંતાનું મંદિર ક્યાંની પ્રકૃતિ? તો કે ચારિત્ર નહીં તો કબૂલ કરવી પડે, કેમ કે ઓલી મિથ્યા છે એ શ્રદ્ધાની પ્રકૃતિ છે. અનંતાનું મંદિર તો ચારિત્રની પ્રકૃતિ છે. એ ગઈ તો ખરી, તો કે હા ગઈ તો ખરી, તો ચારિત્રની પ્રકૃતિ જાય અને ચારિત્ર પ્રગટ ન થાય એમ કેમ બને? અને જો અનંતાનું મંદિરના ચારિત્રની પ્રકૃતિનો અભાવ કર્યો તો પછી ચારિત્ર એ અંગેનું પ્રગટ કર્યું કે ન કર્યું? ચારિત્ર પ્રગટ કર્યું ત્યાં એને, એમ છે. અને એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે, પણ એ મોક્ષમાર્ગ પ્રકાશક ના અભ્યાસી ને આગળ બળ છે. ખંડવામાં ચર્ચા થઈ હતી, તમે હતા, આપણા વાંચનકાર છે. એટલું બધું યાદ છે કે મોક્ષમાર્ગ પ્રકાશક માં ફૂલ પોઈન્ટ ને કોમા કઈ કઈ જગ્યાએ લીટીમાં છે એમને ખબર છે, કે એટલો અભ્યાસ છે. કે પ્રશ્ન એ નીકળ્યો કે ચોથા ગુણ સ્થાને ચારિત્ર હોય નહી, પણ અનંતાનું મંદિર તો છે. આ તો આ ફૂલ પોઈન્ટ ના કોમાને બદલે આખું વચન છે. તો આપણી મોટી વાત ધ્યાન બહાર ગઈ, એનું કારણ અભિપ્રાયમાં પહેલેથી ભૂલ છે. એ અભિપ્રાય ની ભૂલ થી એવી ભૂલ થાય છે, સામે વાત આવે તો પણ પોતાને એ વાત સમજાય નહીં કે ગ્રહણ થાય નહીં. એ તો પ્રધાનપણે તો મોક્ષ માર્ગ છઠ્ઠા ગુણ સ્થાન થી ગણાય છે. ચોથા પાંચમા વાળાને મોક્ષ માર્ગ નથી ગણ્યો એવા એવું શાસ્ત્ર માં આવે છે. તો પછી ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ નથી ને બંધ માર્ગ નથી. તો એ બધા જુદા જુદા પ્રકારના વચનો જુદી જુદી વાતને વજન દેવા માટે આવે. એક પાછા અમરચંદ્રાચાર્ય એમ કે સહી મુક્ત એવો જાઓ, ચોથા ગુણ સ્થાને મુક્ત થઈ ગયો, એનો મોક્ષ થઈ ગયો, જાઓ. એને એને આત્મા મુક્ત સ્વરૂપ બંધ મોક્ષ થી રહી છે એવી શ્રદ્ધા થઈ જ એની મુક્તિ છે, જાઓ. એની મુક્તિ છે, શું એ મોક્ષ ની એવી વ્યાખ્યા કરી છે. હિમુજી એ મોક્ષ ની એવી વ્યાખ્યા કરી છે. ના, એમણે બહુ સારા ટોડરમલજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. અને એમણે તો કરણ લબ્ધિમાં આવ્યો એને જીન કીધો છે ત્યાં. અને ચોથા ગુણસ્થાન વાળાનું પણ સ્પષ્ટીકરણ એમ કર્યું કે ઉપરના ગુણસ્થાનોની અપેક્ષાએ તેને અવિરતિ કહીએ છીએ. એટલું ચારિત્ર ઓછું છે એ અપેક્ષાએ વાત છે, પરંતુ એમને ચારિત્ર ગુણ શુદ્ધ થઈને પ્રગટ થયો નથી એવી વાત બિલકુલ લેવી નહીં. એ ગોમટસારની સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં એ વાત એમણે સ્પષ્ટ કરી છે. બધું જોયું તો ખંડવામાં ગોમસ્તારની ટીકા જોઈ છે. સ્પષ્ટ કર્યું છે અને એનો અવગુણ ગણવા માટે એ વાત નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ પણ એ સમ્યક દ્રષ્ટિનો અવગુણ ગણવા માટે એ વાત ન લેવી એમ કરીને વજન ત્યાં એમણે આપ્યું છે. ઉપરના ગુણ સ્થાનોથી એનું ઓછાપણું બતાવવા પૂરતી જ એટલી વાત છે એમ પોતે હળવી કરી છે વાત. સરળતાથી અને આત્મહિતના લક્ષ્યે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ તો એમાં ગડબડ ન થાય, નહીં તો કહેવા માંગે કાંઈક ને પોતે સમજે કાંઈક એવું થઈ જાય. બીજું જે કષાયના ઉદયથી આત્માને દેશ ચારિત્ર ન પ્રાપ્ત થાય તથા જેથી કિંચિત પણ ત્યાગ ન થઈ શકે તે અપ્રત્યાખ્યાન આવરણ કષાય છે. જે કષાયના ઉદયથી આત્માને દેશ ચારિત્ર એટલે પાંચમું ગુણ સ્થાન ન આવે અને જરા પણ બાહ્ય ત્યાગ સમ્યક પ્રકારે ન થઈ શકે. બાકી તો બાહ્ય ત્યાગ પહેલા ગુણ સ્થાને કરે છે, પણ જે કષાયના અભાવથી વિકલ્પનો અભાવ થાય, પાંચમા ગુણ સ્થાને શું થાય છે કે દેશે અમુક દેશે એટલે અમુક અંશે તે પ્રકારના વિકલ્પનો અસદભાવ થઈ જાય. વિતરાગ ભાવના સદભાવને લીધે એમ તે પ્રકારના વિકલ્પનો અભાવ થાય, વિકલ્પ જ ઉત્પન્ન થાય, જેમ માંસ ખાવાનો વિકલ્પ જ ઉત્પન્ન થાય. પાંચમા ગુણ સ્થાને જેટલી જેટલી પ્રતિમામાં આવે એટલો વિકલ્પ અહીંયા અભાવ થાય, નાસ્તિક બતાવી. સદભાવમાં કે એટલી વિતરાગતા ને સ્વરૂપ સ્થિરતા વધી ગઈ. એવું ન થઈ શકે એને અપ્રત્યાખ્યાન આવરણ કષાય કહેવામાં આવ્યો છે. અને જે કષાય ના ઉદયથી સકળ ચારિત્ર ન હોય જેથી સર્વ ત્યાગ ન બની શકે સંપૂર્ણ સંયમ તેને પ્રત્યાખ્યાન આવરણ કહેવામાં આવે છે અને એ પાંચમા ગુણ સ્થાને હોય છે. પાંચમા ગુણ સ્થાને સર્વ સંયમ નથી થતો, પણ આ તો એક મુખ્યપણે વાત છે. બાકી તો ચોથા ગુણ સ્થાને કોઈ દ્રવ્યલિંગી હોય ને બાહ્ય ત્યાગ કરે, પાંચમા ગુણ સ્થાનના પણ દ્રવ્યલિંગી બાહ્ય ત્યાગ કરે છે, પણ છતાં એને ત્યાં કષાયનો અભાવ નથી થયો, પ્રત્યાખ્યાન વર્ણિનો અભાવ નથી થયો એમ લેવું. એટલે દ્રવ્યલિંગી કીધા એને. દ્રવ્યલિંગી ત્રણ પ્રકારના, એક મિથ્યા દ્રષ્ટિ જે પંચમહાવ્રત સમિતિ ગુપ્તી યથાર્થ પાળે બહારમાં ત્યાગ હોય એ મિથ્યા દ્રષ્ટિ, એક ભેદ. એક સમ્યક દ્રષ્ટિ કે માત્ર ચોથો ગુણ સ્થાન હોય, અનંતાનો મંદિર ગયો હોય, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન વર્ણિ બે ઉભા હોય, શું અને બાદમાં પંચમહાવ્રત સમિતિ ગુપ્તી નિરતિ ચાર પાડે. અને એક પંચમ ગુણ સ્થાન વર્તી એને પણ હજી આ કષાયનો સકલ કષાયનો અભાવ ન થાય એવું પ્રત્યાખ્યાન આવરણ ઊભું હોય છે, છતાં પણ એ પંચમહાવ્રત સમિતિ ગુપ્તી બારમા બરાબર પાડે. બારમા બરાબર પાડે માટે ગુણ સ્થાન બદલાઈ જાય એમ નથી, પણ અંદરમાં સ્વરૂપ સ્થિરતા વધે તો જ ઉપરનું ગુણ સ્થાન આવે ને. ઉપરનું ગુણ સ્થાન આવે તો બારમા કષાયનો અભાવ હોય તો કષાયની પ્રવૃત્તિનો પણ અભાવ થઈ જાય એમ લઈ લેવું. પછી જે કષાયના ઉદયથી સકળ ચારિત્રમાં દોષ ઉપજ્યા કરે, શું પછી મુનિ દશાના ચારિત્રના દોષ છે, શું પછી એનું પણ એ પ્રાયશ્ચિત વગેરે ગુરુ પાસે લેવામાં આવે છે. શું જે કષાયના ઉદયથી નાખે છે ને ઓલો એવું ચારિત્ર કે છે, સકળ ચારિત્રના ભેદમાં લે છે એ થાય ને વચ્ચેનો આ મુનિ દશામાં કષાયના ઉદયથી સકળ ચારિત્રમાં દોષ ઉપજે છે એનું નામ આપ્યું છે. ભૂલી ગયો આવે છે ને એનું પણ નામ આપ્યું છે. એ ઉક્ષુપ સંભાવે એ બધા પ્રકાર ઉપજે છે એની અંદર, શું જેથી યથાખ્યાત ચારિત્ર ન થઈ શકે. સંજલનના ઉદયને લઈને યથાખ્યાત ચારિત્ર ન થઈ શકે છેદોપ સ્થાપન લ્યો, છેદોપ સ્થાપન ચારિત્ર કહે છે એને, મુનિ દશામાં છેદોપ સ્થાપન સ્થાપન ચારિત્ર કહે છે. છેદ એટલે એનો એને અંદર દોષ લાગ્યા કરે, સંજલન કસાય નો, પાછો એને ટાળે, દોષ લાગે એને ટાળે, એવી રીતે આગળ વધતા જાય, એને છેદોપ સ્થાપન ચારિત્ર કહે છે. એવી પ્રકારે બને છે, એ સંજલન કસાય હોય ત્યાં સુધી. સંજલન કસાય જાય એટલે યથાખ્યાત ચારિત્ર બારમું ગુણ સ્થાન પ્રગટ થઈ જાય છે. ઉપશમ થાય તો એને અગિયારમું ગુણ સ્થાન પ્રગટ થાય, અને ક્ષય થાય તો એને બારમું ગુણ સ્થાન પ્રગટ થાય. ચાર ચોકડી ના અભાવ થયા પછી કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ થાય, અર્યંત દશાની. એક ચોકડી ના અભાવ થી ક્રોધ માન માયા લોભ નો અનંતાનો મુંદી જાય, એટલે સમ્યક દર્શન નો ઉદય થાય, એટલે સમ્યક દર્શન નો ઉદય થાય. ચારે ચોકડી જાય તો અર્યંત દશાની ઉત્પત્તિ થાય, તેરમું ગુણ સ્થાન પ્રાપ્ત થાય. એમ લેવું કેમ, એમ થયું કેમ, ફેર પીડ્યો? નહીં નહીં નહીં, ચાર ચોકડી ને એક ચોકડી ના અભાવ માટે કઈક ધારણા ફેર થઈ ગઈ. હવે અનંતાનો મંદિર ના ચાર ભેદ જાય, એક ચોકડી ના ચાર, ચાર ચાર છે ને એટલે સમજવા ફેર થઈ ગયો. ક્રોધ માન માયા લોભ ની ચાર, અનંતાનો મંદિર, પ્રત્યાખ્યાનવાણી, અપ્રત્યાખ્યાનવાણી ને સંજલન, એ ચારે ચારે જાય ત્યારે અર્યંત દર્શન ની ઉત્પત્તિ થાય. હવે જ્યાંથી વાંચ્યો ત્યાંથી ફરીને જરાક તપાસી લીધો. હવે અનાદિ સંસાર અવસ્થામાં એ ચારે કષાયોનો નિરંતર ઉદય હોય છે. શું કહે છે કે અનાદિ સંસાર અવસ્થા છે જેનું આ પ્રકરણ ચાલે છે અહીંયા, એમાં તો એ ચારે કષાયનો અને ચારે પ્રકારનો બધો એને નિરંતર ઉદય હોય જ છે. અને તો શું એ ચાર એટલે ઉપરના ચાર, અનંતાનુવૃંદી, અપ્રત્યાખ્યાનવર્ણી, પ્રત્યાખ્યાનવર્ણી અને સંજલન, એ ચારેનો ઉદય હોય જ છે, નિરંતર ઉદય હોય છે. ક્રોધમાન માયાનો નહીં, એમાં એકનો હોય છે એમ કે છે. ક્રોધમાન માયા લોભમાંથી ચારમાંથી એકનો હોય છે, અને આ જે ચોકડી કીધી એ ચોકડીની ચારેનો ઉદય હોય છે એમ લેવું. શું જાતિ ચારે ઉદયમાં હોય છે. પરમ કૃષ્ણ લેશિયા રૂપ તીવ્રમાં તીવ્ર કષાય હોય એમ કે છે. શું પરમ કૃષ્ણ લેશિયા રૂપ તીવ્રમાં તીવ્ર કષાય હોય ત્યાં પણ, અને શુક્લ કેશિયા લેશિયા રૂપ મંદ કષાય હોય, નવમી ગ્રીવક જવાનો, શું ત્યાં પણ નિરંતર એ ચારે કષાય નો ઉદય રહે છે. દ્રવલિંગી એકત્રીસ સાગર ની સ્થિતિ નોમી ગ્રીવક જાય તો એને ચારે કષાય નો ઉદય હોય, અનંતાનું મંદિર, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજલન, હા એ ચારે નો ઉદય રહે છે. કારણ કે તીવ્ર મંદતાની અપેક્ષાએ અનંતાનું મંદિર આદિ ભેદ નથી. જો આ તો નાસ્તિના વિષયમાં કેટલું સમજવા જેવું છે. કષાય કષાય રસ, આ રસની અપેક્ષાએ ફેર પડે છે એમ કહે છે. તીવ્ર મંદા અહીંયા રસની અપેક્ષાએ લીધા છે, એ ચર્ચા ચાલી હતી રાજકોટમાં. અમે તો અત્યાર સુધી એમ સમજીએ છીએ કે કષાય રસની તીવ્રતા થઈ એનું નામ જ તીવ્ર કષાય, અને કષાય રસની મંદતા થઈ એનું નામ મંદ કષાય. આવડી તમે નવી વાત કાઢી. શું કે કષાય તીવ્ર હોય ને રસ મંદ હોય, ને કષાય મંદ હોય ને રસ તીવ્ર હોય કષાયનો, આ વાત જુદી જાતની છે. અમે તો એવું સમજતા જ નથી. અમે તો કષાય તીવ્ર હોય ત્યારે રસ પણ તીવ્ર હોય, કષાય મંદ હોય ત્યારે રસ પણ મંદ હોય, એમ જ સમજીએ છીએ અમે તો. શું એવું નથી, એ અહીંયા ચોખ્ખું કરશે. અહીંયા શું ચોખ્ખું કરશે કે અનંતાનું મંદિર કષાય હોય ને કષાય મંદ હોય એમ કે છે. પણ એ અનંતાનું મંદિર જાતનો, સંજલન કષાય હોય ને કષાય તીવ્ર હોય પણ સંજલન ની જાતનો એમ કે છે. અને સંજલન ને કષાય તીવ્ર ઉદય આવે ત્યારે મુનિ દશામાં દોષ લાગે. શું આ બાજુ દબાજો, આ બાજુ ઘણી જગ્યા આવો. એટલે આ રસનો મુદ્દો આવ્યો અહીંયા સમજવા જેવો, શું કે સંજલન કષાયમાં તીવ્રતા મંદતા હોય, મુનિ ને સંજલન કષાય નો ઉદય હોય એમાં તીવ્રતા ને મંદતા હોય, પણ એ સંજલન ની જાતે નહી, પણ ત્યાં રસ તીવ્ર હોય શકે નહી. એમ જ્ઞાની ને જે કષાય છે એ અપ્રત્યાખ્યાન વર્ણી નો છે, એને અંતાનુબંધી નો નથી, તો એને એ કષાય તીવ્ર થાય ખરો, ચારિત્ર મોહનો કષાય તીવ્ર થાય, પણ રસ તીવ્ર થાય, અનંતાનુબંધી માં તીવ્ર રસ થાય એ માત્રામાં થાય નહી, એમ છે.
હા,
એના ઉપર આ વાત લીધી. હવે આ જરા વિશે સમજવા જેવું, બહુ પદ્ધતિસર લીધું છે, ચોખ્ખી વાત લઈ લીધી, શું પદ્ધતિસર, ચાર કષાય ના ભેદ પાડીને તે એને તીવ્રતા મનતા લઈ લીધી. હા, એટલે ચારે ના પેટા ભેદ તીવ્ર મનતા ના લેશે, ચારે કષાય ની ચોકડી ના તીવ્ર મનતા ના પેટા ભેદ લેશે અહીંયા, અને એ રસ નો મુદ્દો છે. શું ત્યાં તે ચોકડી માં એટલો રસ તીવ્ર મન થાય છે, ત્યાં અનંતાનુબંધી નો ન થાય, પ્રત્યાખ્યાન વર્ણિ માં સંજલન ને ત્રીજી ત્રણ કષાય ની ચોકડી નો રસ તીવ્ર ન થાય, છતાં કષાય તીવ્ર થાય ખરો, પણ એ સંજલન પૂરતો લેવો, એમ કેવું છે. બહુ સરસ લોખોટ કરી છે વ્યવસ્થિત રીતે. હવે અનાદિ સંસાર અવસ્થામાં એ ચારે કષાય, એ ચારે એટલે ચાર, આજે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વર્ણિ, પ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન, એ ચારે કષાયોનો નિરંતર ઉદય હોય છે મિથ્યા દ્રષ્ટિ જીવને. પછી એની લેશિયા કૃષ્ણ લેશિયા હોય એટલે તીવ્રમાં તીવ્ર કષાયો હોય ત્યારે પણ, કે જે સાતમી નારકીએ જાય પરમ કૃષ્ણ લેશિયા છે, અને શુક્લ લેશિયામાં નવરી નવમી ગ્રેવક જાય ત્યારે પણ પહેલા ગુણ સ્થાને સંસાર અવસ્થામાં એ ચારે કષાયનો ઉદય નિરંતર રહે છે, રાત્રિ દિવસ એક એક સેકન્ડનો અંદરમાં ગેપ પડતો નથી, નિરંતર ઉદય રહે છે. કારણ કે તીવ્ર મંદતાની અપેક્ષાએ એ અનંતાનુબંધી આદિ ભેદ નથી. એ અનંતાનુબંધી પ્રત્યાખ્યાનવાણી અપ્રત્યાખ્યાનવાણી સંજલન તીવ્ર મંદતા નથી સૂચવતા, એ જાતિ સૂચવે છે, પ્રકાર સૂચવે છે જાતિનો. તીવ્ર મંદતાની વાત જુદી છે, રસની અપેક્ષા એ લ્યો ચારેમાં પાછળ, પણ સમ્યક્તવાદી ઘાતવાની અપેક્ષા એ ભેદ છે. કઈ કઈ પ્રકૃતિને ઘાતે એ વખતે એ કષાયનો ઉદય કઈ પ્રકૃતિને ઘાતે, કે અનંતાનુબંધી હોય તો સમ્યક્તને ઘાતે, પ્રત્યાખ્યાન વર્ણિ હોય તો અપ્રત્યાખ્યાન વર્ણિ હોય તો દેશ સંયમને ઘાતે, એવી રીતે શું એમ કઈ કઈ પ્રકૃતિને ઘાતે એ અપેક્ષા એ વાત છે એમાં. એ કષાયની પ્રવૃત્તિઓનો તીવ્ર અનુભાગ ઉદય થતા તીવ્ર ક્રોધાદિ થાય છે, આ અનુભાગ એટલે રસ. એ કષાયની પ્રકૃતિઓનો તીવ્ર અનુભાગ ઉદય થતા તીવ્ર ક્રોધાદિ થાય છે, તથા મંદ અનુભાગ ઉદય થતા મંદ ક્રોધાદિ થાય છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત થતા એ ચાર માંથી ત્રણ, બે અને એક નો ઉદય, અનુક્રમે ચારે નો અભાવ થાય છે. પહેલા ગુણ સ્થાને તો એ ચારે નું તીવ્ર મંદપણું થાય, પછી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એટલે ચાર માંથી ત્રણ થાય, ત્રણ માંથી બે થાય, બે માંથી એક થાય, ત્યાં સુધી મોક્ષ માર્ગ છે. અને ચારે જાય એટલે એનો અભાવ થઈને મોક્ષ થાય, અરિયન દશા થાય. તો આવું ચોખ્ખું થયું, મોક્ષ માર્ગ પ્રાપ્ત થતા અનુક્રમે પહેલા એક જાય, પછી અનુક્રમે બે જાય, પછી અનુક્રમે ત્રીજી જાય, અને ચાર જતા પછી મોક્ષ થઈ જાય, એમ છે. એ મોક્ષ થાય એ સંજલન નો થાય, સંજલન નો થાય ત્યારે કોઈ ચારિત્ર નો દોષ લાગી જાય, શું કોઈ અતિચાર દોષ લાગી જાય, શું તે સંજલન નો તીવ્ર ઉદય હોય તો ચારિત્ર માં કોઈ અતિચાર દોષ, સમિતિ ગુપ્તિ આદિ 28 મૂળ ગુણ માં સહેજ અતિચાર લાગી જાય, અથવા ઉત્તર ગુણો ની અંદર 84 લાખ ઉત્તર ગુણો છે મુનિ દશાના, એમાં ક્યાંય દોષ લાગી જાય, એવા બધા પ્રકાર બને છે. અંદર નું સ્વરૂપ એનું એનું જ્ઞાન, જ્ઞાની નું સ્વરૂપ એને જ્ઞાન માં આવે તો એને મોક્ષ માર્ગ જ્ઞાન માં આવે, અને એટલા માટે સત્પુરુષ ની ઓળખાણ કરવા ઉપર ભાર દેવામાં આવ્યો છે. ગુણી દશામાં તો એ બહુ અલ્પ હોય છે, જેમ કે છઠ્ઠા ગુણ સ્થાને આવે ત્યારે બુદ્ધિપૂર્વક નો કષાય ચાલુ થાય છે, પછી ભલે શાસ્ત્ર રચના કરે, ઉપદેશ આપે, હાર લેવાનો વિકલ્પ આવે, તો એ કષાય નો ત્યાં સંજલન નો તીવ્ર ઉદય પણ થાય છે, તો બુદ્ધિપૂર્વક નો કષાય થાય. અબુદ્ધિ સાતમા ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વક નો કષાય છે, તે મંદ ઉદય છે, એમ લેવું, એમ એ લઈ શકાય. અને છેડોક સ્થાપન ચારિત્રમાં નાના મોટા જે દોષ લાગે એ પણ લઈ લેવા.
શું
એ મુનિ દશાના ચારિત્રના જે પ્રકરણ છે એમાં ઘણી વાતો આવે છે. છેડોક સ્થાન આવે છે, પછી બીજા એક બે નામ આવે છે, બીજા પણ એક બે નામ આવે છે, જુદા જુદા પ્રકારના દોષો થાય એના. શું આપણે બહુ વાંચતા નથી એટલે યાદ ન રહીએ, પણ વાંચ્યું હોય ત્યારે ખ્યાલ આવે કે આમાં આ ગુણ સ્થાનની અંદર પણ આવા પ્રકાર વધે છે. જો ને આને લીધું ઉપર કોઈ છેલ્લે સંલેખના લઈ લીધી હોય અને તીવ્ર તૃષા લાગેલો, ચારિત્રમાં સંજલન નો કષાય તીવ્ર થાય છે, ત્યાં મુનિ દશા નથી છૂટતી પણ સંજલન નો કષાય તીવ્ર થાય, તો બીજા મુનિઓ એને ઉપદેશ આપે, હે મુનિ આપ તો જૈન મહામુનિ છો, એમ કરીને એને ઉપદેશ આપે છે. બધા પ્રકાર બને છે તીવ્ર મનતાના, મુનિદશામાં પણ બને છે. પછી આ છે ને જીન કલ્પી ને સ્થવિર કલ્પી શું બતાવે છે, સ્થવિર કલ્પી છે એ બીજા મુનિઓની સાથે રહીએ છે અને જીન કલ્પી એકલા રહીએ છે. એકલ વિહારી હોય તો એને દોષ ન લાગે, કેમ કે એને કશાય તીવ્ર નથી થતો, સંજલન નો ઉદય છે, ત્યાં મંદ રહીએ છે, મંદરસ છે. સ્થવિર કલ્પી છે તો બીજાની સાથે એને ચર્ચા વાર્તા શાસ્ત્ર આ તે વિકલ્પો થાય, બધા ઘણી વાતો શાસ્ત્રમાં રહી છે અને ઘણી વિચ્છેદ ગઈ છે અને ઘણી રહી ગઈ છે, ઘણી વાતો છે. વળી એક રોધાદી ચાર કષાય માંથી એક કાળમાં કોઈ એક જ કષાય નો ઉદય હોય છે, ઓલી ચોકડીમાં ચારે ચાર નો ઉદય મિથ્યાત અવસ્થામાં હોય, પણ જે આ ચાર લીધા ક્રોધ માન માયા લોભ એ ચાર માંથી તો એક કાળમાં એક જ હોય, ક્રોધ હોય ત્યારે માન નો હોય, માન હોય ત્યારે માયા નો હોય, માયા હોય ત્યારે લોભ નો, એમ એક જ કષાય નો ઉદય હોય છે મુખ્યપણે. એ કષાયોમાં પણ હવે સાથે દેખાય ત્યારે શું હોય છે કે એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કાર્ય કારણ પણ વર્તે છે, માન હોય માન મેળવવા માટે માયા કરી લે, અથવા લોભ હોય ને લોભની પ્રાપ્તિ વિચિત પદાર્થની પ્રાપ્તિ કરતે માયા કરે, વેપાર કરે ત્યારે એને પૈસાનો લોભ છે, ખોટો ભાવ કહેવામાં એને માયા થાય છે, તો એકબીજાને કારણ કાર્ય પણ ત્યાં લાગુ પડે છે, એમ કે છે. એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કારણ કાર્ય પણ વર્તે છે, કોઈ વેળા ક્રોધને લઈને માન થઈ જાય છે તો કોઈ વેળા માનને કારણે પણ ક્રોધ થઈ જાય છે, અથવા કોઈ વેળા માનને કારણે લોભને કારણે માયા થઈ જાય છે તો માયાના કારણે પણ લોભ થઈ જાય છે. તેથી પરસ્પર એવી રીતે લોભને માનમાં થાય, શું ગમે એટલું માન જાય તો કઈ વાંધો નહીં, આપણે ગમે એમ કરીને પૈસા મેળવો, ભલે આપણે લોકો આપણી આબરૂ ન ગણે પણ આપણે ખાતું ખોટું કરીને પણ પૈસા મેળવો, તો એમાં માનને ગૌણ કરી અને લોભને મુખ્ય કરે છે. તો કોઈ એમ કહે છે ભાઈ ગમે એટલું દાન દઈ દો પણ આપણું નામ પહેલું આવવું જોઈએ, આપણી તકતી લાગવી જોઈએ, આપણું નામ બોલાવવું જોઈએ, ભલે પૈસા ગમે એટલા દેવા પડે, તો ત્યાં લોભ જોતો કરીને માનને તીવ્ર કરે છે. એમ એવી રીતે પણ એકબીજાના કારણ કાર્યની અંદર પણ એક કષાય દબાય ને બીજો તીવ્ર થાય, એક કષાય થાય ને બીજો એના કારણ કાર્ય રૂપ થાય, ને એક દબાય ને બીજા કાર્ય કારણ કાર્ય રૂપ થાય, એમ બે પ્રકારે કારણ કાર્ય ઉત્પન્ન થાય છે કષાયમાં. તેથી પરસ્પર એક શ્વાયુમાં કોઈ વેળા ભિન્નતા ભાસે છે તથા કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી. એ જુદા જુદા પ્રકાર દેખાય છે, એમાં કોઈ વખત આમ હોય છે, કોઈ વખત આમ હોય છે, એટલે જુદું જુદું દેખાય છે. કોઈ માણસ એમ કે ભાઈ જુઓ ભાઈ જરાય લોભ છે એને, એટલું ખરું કે એને નામ જોઈએ, હું એનું નામ આવવું જોઈએ, બાકી એને પૈસાનો જરાય લોભ નહીં, ગમે એટલા પૈસા વાપરી નાખે. તો એક કસાઈને દબાવીને બીજા કસાઈની મુખ્યતા કરે છે. તો એ પ્રકારે જે કસાઈ થાય છે એમાં જુદો જુદો પ્રકાર દેખાય, ભિન્નતા ભાસે, તો આ લોભી નથી. શું એ પ્રમાણે કસાય રૂપ પરિણમન થાય છે. એ પ્રકારે ચારે કસાયોનું ક્રોધમાન માયાનું પરિણમન થાય છે, અને એ પ્રકારે ચારે ચોકડીનું પણ પરિણમન ઉપર વર્ણન કર્યું એ પ્રકારે થાય છે. સામાન્ય રીતે એક કાળે જે મુખ્ય હોય એને ગણવામાં આવે છે. ઓલા ચારે ચારે ચાલુ રહે, પહેલા ગુણ સ્થાનમાં ચારે ચોકડી ચાલુ હોય, તો પહેલું ચોથો ગુણ સ્થાન આવે રે ત્યારે ત્રણ ચોકડી ચાલુ હોય. એટલે ચારે નો આશ્રવ બધા જીવોને વર્તે છે. દ્રવ્યલિંગી હોય તો એને ચારે ચોકડીનો આશ્રવ છે. સમ્યક દ્રષ્ટિ ભલે દ્રવ્યલિંગી હોય તો એને ત્રણે ચોકડીનો આશ્રવ છે. પંચમ ગુણ સ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિ હોય તો એને બે ચોકડીનો આશ્રવ છે. શું આશ્રવ લઈ લેવું, એ રીતે ચારે ચોકડીનો બંધ થાય છે એટલે ચારે નો આશ્રવ થાય છે એમ લઈ લેવું. તો જેમ નળનો કોક ખોલી નાખો અને પાણી ધારાવાહી પડે છે, એવી રીતે પહેલા ગુણ સ્થાનમાં ચારે પ્રકારના જનતાનું મંદિર ને બધાના આશ્રવ ચારે ચોકડીના ચાલુ ને ચાલુ નિરંતર ચાલુ છે એમ લેવું. હે દ્રવ્યલિંગ એટલે શું છે કે બહારમાં દ્રવ્ય ચિહ્ન છે મુનિપણાનું, મુનિલિંગ, લિંગ એટલે અહીંયા મુનિલિંગ. તો દ્રવ્ય મુનિપણાનું લિંગ છે પણ ભાવલિંગ નથી. ભાવલિંગ એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાન યોગ્ય વિતરાગતા અને સ્વરૂપ સ્થિરતાની પ્રાપ્તિ નથી એટલે ભાવલિંગ નથી એમ લેવું. શું લિંગ એટલે ચિહ્ન, મુનિનું ચિહ્ન શું કે પ્રચુર સ્વસંવેદન, પ્રચુર વિતરાગતા, એ મુનિનું લિંગ છે કે જેને લઈને એને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ઝૂલતી દશા હોય એથી નીચેની દશા ન હોય, અને ત્રણ ચોકડીનો એને અભાવ કરેલો હોય, એકલો સંજલનનો કષાય એને વર્તો ઉદય વર્તો હોય એમ લેવું. હા, વંદન યોગ્ય ગણાય. સમ્યક દર્શન થયું ત્યારથી દ્રવ્યલિંગી શું ગ્રસ્ત હોય તો વંદન યોગ્ય છે, અને તિર્યંચ હોય તો વંદન યોગ્ય છે. ગ્રસ્ત તો વંદન ને યોગ્ય છે પણ તિર્યંચ હોય તો વંદન યોગ છે. અને એ ગુરુદેવે સ્થાપ્યું કે સમ્યક દ્રષ્ટિ બળદ ની ખરી નિકરસ્ટંગ છે, એ નખ છે એનો, એ વિષ્ઠા ને અડી જાય તો વિષ્ઠા પણ ધન્ય છે. એ ગુરુદેવે સ્થાપ્યું. કોને? સમ્યક દ્રષ્ટિ ને નહીં, એને અડી ગયેલી વિષ્ઠા ને ધન્ય થાય. એટલો મહિમા સમ્યક દર્શન નો ગુરુદેવે સમજાવ્યો છે આપણને.
સ્વામી દેવ ભગવાન.